સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, આ બાજુ માતા શુદ્ધમતીના મનમાં એમ થયું, રુક્ષ્મણીજી ઉદાસ બનીને ઘેરે ગયા છે, રખે ને આવતીકાલે જાન આવે અને રુક્ષ્મણી જો માંડવે ન આવે ને તો અમારે મરવા જેવું થાય. રુક્ષ્મણીજીને મનાવવાને વાસ્તે સુદેવજીને પોતાની પાસે બોલાવ્યા છે. કુળ ગૌર છે. સુદેવજીને આગળ શુદ્ધમતીએ આંખોમાંથી આંસુડા વરસાવતા કહ્યું છે, દાદા, આવતીકાલે રુક્ષ્મણીજીના વિવાહ છે, લગ્ન છે. મેં એને અહીંયા બોલાવી હતી અને શિશુપાલનું નામ સાંભળતા રુક્ષ્મણીજી રડી પડ્યા હતા. કંઈ પણ બોલ્યા સિવાય પાછા મહેલે જતા રહ્યા છે. મારા દિલમાં એમ થાય છે કે રખે આવતીકાલે જ્યારે જાન આવે અને ત્યારે રુક્ષ્મણી જો માંડવે આવવા માટે તૈયાર ન થાય તો મારે અને રાજા બંને જીભ કરડીને મરવા જેવું થાય. માટે આપ એક કામ કરો, અત્યારે રુક્ષ્મણીજીની પાસે જાઓ, કોઈ પણ સંજોગે એને મનાવીને માંડવા સુધી લાવો. આટલું કામ જો તમે કરશો ને તો એના બદલામાં ઇનામમાં હું તમને 5 ગામ ભેટ આપીશ. સુદેવજીએ કહ્યું છે, દેવી આપ ચિંતા નહીં કરો, રુક્ષ્મણીજીને માંડવા સુધી લાવીને મારું કામ છે. સુદેવજી રુક્ષ્મણીજીના મહેલે આવે. આ બાજુ આંસુડા વરસાવતા રુક્ષ્મણીજી 7 શ્લોક લખી અને જ્યાં સાઈન કરવા જાય એ જ વખતે દરવાજો ખખડ્યો. રુક્ષ્મણીજીએ પેલો પત્ર પોતાના હાથની અંદર મુઠ્ઠીમાં લઈ લીધો છે. આંખોના આંસુડાને તત્કાળ લૂછી નાખી દોટ દઈ દરવાજો ખોલ્યો છે. સુદેવજીએ ઓરડાની અંદર પ્રવેશ કર્યો. રુક્ષ્મણીજી સુદેવજીને પગે લાગ્યા છે, પધારીએ દાદા પધારીએ. સુદેવજી રુક્ષ્મણીજીના મુખ સામે જ્યાં જોવે એની ઉદાસીનતા પારખી ગયા છે. સુદેવજી બોલે છે, બેટા બેટા તું કંઈક ઉદાસ લાગે છે. નહીં દાદા, એવું ખાસ કોઈ કારણ નથી. નહીં નહીં બેટા, તું ભલે ના કહેતી હો પણ તારા મુખની મુદ્રા એમ બતાવે છે કે તું ઉદાસ છો. દીકરી કેમ ઉદાસ છો બતાવ. રુક્ષ્મણી કહે છે, દાદા કોઈ કારણ નથી. સુદેવજી બોલે છે, દીકરી આજે તું મને તારા દુઃખની વાત નહીં કહે તો કોને કહીશ. હું તારો કુળદેવ કુળગોર એટલે તારો પિતા કહેવાઓ. દીકરી તારા દિલની વાત મને કહે અને સાંભળ, બની શકશે તો હું તને સાથ આપીશ પણ તારા જીવનની અંદર હું કાંટો બનીને ક્યારેય પણ નહીં નડું. બનશે ને તો મારું જીવન હું ફૂલ જેવું બનાવીશ. દીકરી બતાય તારા દિલમાં દુઃખ શેનું છે. આટલા શબ્દ સાંભળતા તો રુક્ષ્મણીજી નાનું બાળક રડે એમ રડી પડ્યા છે. બોલવા જાય છે પરંતુ મુખમાંથી શબ્દો નીકળતા નથી. હાથમાં રહેલ પત્ર સુદેવજીના હાથમાં આપ્યો છે. સુદેવજીએ પત્ર હાથમાં લીધો, પત્ર ખોલ્યો, એક એક શ્લોક વાંચતા જાય સુદેવજીની આંખોમાંથી આંસુડાઓની ધારાઓ થાય છે. 7 શ્લોક વાંચતા તો સુદેવજી ધ્રુસકા મૂકી મૂકી રડી પડ્યા છે. બોલે છે, બેટા બેટા તારી આજ જો ઈચ્છા હતી તારે મને પહેલા કહેવું તું ને. દીકરી બહુ મોડું થઈ ગયું, લગ્નાડો હવે એક જ દિવસ છે. દીકરી આ પત્ર તો તે લખ્યો છે પણ આ કોણ આપવા જશે, કઈ નિર્ધાર કર્યો છે? નહીં દાદા, હજુ કાંઈ નિર્ધાર નથી કર્યો. સુદેવજી રુક્ષ્મણીજીના મસ્તક ઉપર હાથ મૂકીને બોલે છે, બેટા આ પત્ર આપવા આ તારો વૃદ્ધ સુદેવ દાદો જશે. બેટા ચિંતા નહીં કરીશ, અવશ્ય હું દ્વારકાધીશને લાવીશ. રુક્ષ્મણીજીની આંખોના આંસુડાઓ સુદેવજી લૂછી નાખ્યા છે. વિદાય લેતા સુદેવજી બોલે, દીકરી હું દ્વારકા જાઉં છું, બનતો પ્રયાસ કરીશ દ્વારકાધીશને કુંદનપુરની અંદર લાવવાનો. દીકરી આવતીકાલનો સવારનો સૂર્ય ઉગે ને પહેલા સુદેવ યાદ રાખજે દ્વારકાધીશને લઈને અહીંયા કુંદનપુરમાં હાજર થશે. અને આવતીકાલનો સૂર્ય ઉગી જાય અને સુદેવ જો ન આવે તો સમજજે કે દ્વારકાધીશે નહીં આવે, અને સૂર્ય ઉગે સુદેવ ન આવે તો માની લેજે સુદેવે સાગરની અંદર જળ સમાધિ લઈ લીધી છે. આટલું કહી સુદેવજી વિદાય લીધી છે. ગામની બહાર નીકળ્યા, વૃદ્ધ શરીર છે. બહાર ગયા પછી મનમાં એમ થયું, કહો ક્યાં દ્વારકા, ક્યાં કુંદનપુર, કીડી અને કરીનો આ મેળાપ કઈ રીતે શક્ય બનશે. આંખોમાં સુદેવજીને આસુડા ભરાણા છે. મનમાં એમ થયું, દ્વારકાધીશ જો નહીં આવે તો ગાય કચાય વાળે જશે, શું દશા સર્જાશે, કસાયને ઘેરે આ ગાયને જવાનો વારો આવશે. આટલું યાદ આવતા તો સુદેવજી સુદેવજી સોધારા સુડે રડી પડ્યા છે. સારી પૃથ્વી જાણે કે ગોળ ગોળ ફરતી ન હોય આમ સુદેવજીને લાગ્યું છે. સુદેવજી આંખ વીંચી નીચે બેસી ગયા છે. થોડીક વારે જ્યારે સાધ્ય આવી, સુદેવજી આંખ ખોલી, પણ પરીક્ષિત સાંભળી, આંખ ખોલીને જ્યાં સુદેવજીએ જોયું છે તો એને સોનાના મિનારા દેખાણા, સોનાના મહેલો દેખાણા. સુદેવજી મનમાં વિચાર કરે, હું જાગું છું યા સ્વપ્નમાં છું, આ સોનાના મહેલો આ મિનારા આ બધું શું છે. સુદેવજી વિચારમાં ઊંડા ગરકાવ થયા છે. એ જ સમયે ત્યાંથી પ્રસાર થતા મુસાફરોને કહ્યું છે કે અરે ભાઈઓ આ કઈ નગરી છે. મુસાફરો બોલે છે, આ બુઢીઓ થયું એટલે બુદ્ધિ સાફ થઈ ગઈ લાગે છે, આખી દુનિયા ઓળખે છે કે આ દ્વારકાધીશની દ્વારકા નગરી છે, અને આ એમ પૂછે કઈ નગરી. મુસાફરોએ કહ્યું છે, અરે અરે બુઢા, આ નગરી તો દ્વારકા છે, દ્વારકાધીશની નગરી છે, અને દ્વારકાધીશની દ્વારકા નગરી છે. આટલો ખ્યાલ આવતાની સાથે સુદેવજી નાચી ઉઠ્યા છે, કહો મારે લાલે, મારા પ્રભુએ મારી લાજ રાખી. ભક્ત જે ભગવાનનો બને, ભગવાન અવશ્યની લાજ રાખે. ઉદયપુરનો ઇતિહાસ એમ બતાવે, જમકુબાઈને જ્યારે સત્સંગ થયો, ઉદયપુરની મહારાણી, રાણાની રાણી પણ ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા, ભગવાન ઓળખાય પછી જગત આખું ખોટું થઈ જાય, સંસાર ખારો દૂધવા જેવો થઈ જાય, કડવો ઝેર જેવો થઈ જાય જેને ભગવાન ઓળખાય. જમકુબાઈને ભગવાન જ્યારે ઓળખાણા છે, આપણું શાસ્ત્ર એમ બોલે છે કે એણે રાણાનો ત્યાગ કર્યો છે, પણ રાણો જવા દે તેમ નથી. રાત્રિએ સાડીઓ ભેગી કરી એની ગાંઠો વાળી અને બારીમાંથી નીચે ઝંપલાવ્યું છે. કોઈને ખબર ન પડે એમ ગટરમાં ઉતરી સવાર સુધી ગટરમાં ચાલ્યા છે, ત્યાંથી બહાર નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણને મળવાને વાસ્તે દોડવા લાગ્યા છે. ક્યાં ઉદયપુર, રાજસ્થાનની અંદર આવ્યું. એ ઉદયપુરથી ગુજરાતમાં કાઠિયાવાડમાં ગઢપુર આવવા માટે તૈયાર થયા છે. સવાર પડતા રાણાને જ્યારે ખબર પડી કે જમકુબાઈ ભાગી ગયા છે, મહારાણીએ ત્યાગ કર્યો છે મહેલનો, હજારો સિપાહીઓને અશ્વો દ્વારા દોડાવરાવ્યા છે કે જાઓ ગમે ત્યાંથી જમકુબાઈને જીવતી યા તો મરેલી પકડીને મારી પાસે હાજર કરો. હજારોની સંખ્યામાં ઘોડેસવારો પાછળ પડ્યા. જમકુબાઈ મનમાં વિચાર કરે, ક્યાં જાઓ, હમણાં પકડી પાડશે. એ જ વખતે એક મરેલું ઉટિયાનું ખોખું પીડ્યું હોય, ગંધાતું હોય, એની પાસે ગયા છે અને ખોખાની અંદર પ્રવેશ કર્યો છે. અસવારો નજીક આવ્યા પણ પેલી ગંધથી દૂર ભાગ્યા છે, આગળ નીકળી ગયા. જમકુબાઈએ જોયા છે કે અસવારો આગળ ગયા છે, બહાર નથી નીકળવું, આના જેવું રક્ષણનું સ્થાન બીજું નહીં મળે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે ચાર ચાર દિવસ સુધી જમકુબાઈ ઉટિયાના ખોખામાં રહ્યા છે. ભગવાન ભગવાનમાં લગ્ન જાગે શું ન થાય. ચાર દિવસે અસવારો જ્યારે પાછા વળીને જતા રહ્યા ત્યારે જમકુબાઈ બહાર નીકળ્યા. વણજારેની પોઠ ભેગા ભેળ્યા છે. મનમાં એમ હતું કે આને સહારે સહારે ગઢપુર સુધી પહોંચી શકીશ, પણ વણજારાની દ્રષ્ટિ જ્યારે બગડી, આખી જમકુબાઈએ રાત્રિએ વણજારાનો ત્યાગ કર્યો. એક તળાવના કિનારા ઉપર પાળ ઉપર બેઠા છે, દિલ ઉદાસ છે. હે પ્રભુ, ક્યાં ગુજરાત, ક્યાં કાઠિયાવાડ, ક્યાં ગઢપુર, હું જાણતી નથી. નારીનો મારો દેહ છે, હું કેવી રીતે તમને મેળવી શકીશ. બોલતા જમકુબાઈની આંખોમાં જ્યારે આંસુ ભરાણા છે ત્યારે આપણું શાસ્ત્ર એમ કહે ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણ નો વેશ ધારણ કરીને જમકુબાઈની પાસે ગયા છે, સુખડી જમાડી અને કહ્યું છે કે ભાઈ અમે ગઢપુર બાજુ જઈએ છીએ, તમારે આવવું છે? જમકુબાઈને આનંદ થયો, હા જરૂર આવવું છે, થોડી વાર તમે આરામ કરી લો, હમણાં જ આપણે નીકળશું. અને જમકુબાઈને આરામ કરવાનું કીધો. જમકુબાઈ આરામ કરે, અડધો કલાકમાં જે આંખ ખોલે તો હજારો માઇલથી ભગવાન સ્વામિનારાયણ એને ઉંચક્યા છે અને સીધા જ ગઢપુરમાં કેહલાને કિનારે મૂક્યા છે. ભક્ત ભગવાનનો બને તો ભક્તની રક્ષા કરવી એ ભગવાનની ફરજ બને. આજે સુખદેવજી મહારાજ બોલે પરીક્ષિત, કુંદનપુરથી સીધા જ સુદેવજી દ્વારકા પહોંચ્યા છે. દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ નજીક જાય. દ્વારપાલોને કહ્યું છે દ્વારકાધીશને વાત કરો, કુંદનપુરથી એક ભૂદેવ આવ્યા છે, આપને મળવાની ઈચ્છા રાખે છે. દ્વારપાલોએ વાત કરી છે, કોઈક ભૂદેવ કુંદનપુરથી આવ્યા છે, આપને મળવાની ઈચ્છા છે. ભગવાન દ્વારકાધીશે રજા આપી છે, અવશ્ય ચોક્કસ જરૂર મળો. રજા મળતા સુદેવજી મહેલની અંદર પ્રવેશ કરે, દ્વારકાધીશની પાસે જઈને વાત કરે, હું કુંદનપુરથી આવું છું અને ત્યાંના મહારાજા ભીષ્મકના દીકરી રુક્ષ્મણીએ મને એક પત્ર મોકલ્યો છે, આપને આ પત્ર વાંચી અને ત્યાં પધારવાની વિનંતી દાખવી છે. આમાં જ્યાં સુદેવજી પત્ર કાઢવા જાય એ જ વખતે દ્વારકાધીશ બોલ્યા છે, સુદેવ પત્ર તમારી પાસે રાખો, પત્ર વાંચવાની મારે જરૂર નથી, કારણ કે રુક્ષ્મણીજીએ પત્ર કાગળ ઉપર નહીં પરંતુ મારા હૃદય ઉપર લખ્યો છે. સુદેવ પત્ર વાંચવાની જરૂર નથી, હું તમારી જ રાહ જોતો હતો, થાવ સુદેવ તૈયાર. દ્વારકાધીશે તોરણ દારૂકને બોલાવ્યો છે, દારૂક હાજર થયો, દારૂક અશ્વ કરો તૈયાર. દારૂકે અશ્વ તૈયાર કર્યા છે, દ્વારકાધીશ સુદેવ અંદર બેઠા છે. દ્વારકાધીશ દારૂકને કહે, દારૂક માર બે ચાર ચાબુક વહેલું આવે કુંદનપુર. દારૂક રથને હા કરે, એ જ વખતે બલરામભાઈ આવી જાય. નાથ કઈ બાજુ? કુંદનપુર બાજુ જાઉ છું, રુક્ષ્મણીજીને લેવા આવવું હોય તો આવજો. આટલું કહી દારૂકને આજ્ઞા કરે છે કે મારે ચાબુક. દારૂકે જે બે ચાર ચાબુક માર્યા છે આકાશ માર્ગે રથ ઉડ્યો છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પ્રભાતનો સમય થયો, હજુ સૂર્ય ન ઉગે ને પહેલા તો કુંદનપુરની અંદર દ્વારકાધીશ પહોંચી ગયા છે. આ બાજુ પ્રભાતકાળ સૂર્ય ઉગવાની જ્યારે તૈયારી થાય, રુક્ષ્મણીજી ભગવાનની આગળ વિનંતી કરે છે, રુદન કરતા કરતા ભગવાનને વિનવે છે કે હે નાથ, આજ મારી લાજ રાખજો. હે પ્રભુ, આજ જો આપ નહીં આવો ને તો એટલું યાદ રાખજો, દ્વારકા ગયેલા સુદેવજી ત્યાં જળ સમાધિ લેશે અને કુંદનપુરની અંદર રહેલી રુક્ષ્મણી ઝેરનો કટોરો મોઢે માંડશે. હે પ્રભુ, આજે સૂર્ય ઉગતાની સાથે બબ્બે જણની લાશ ઢળશે, આપના દિલમાં જો દયા હોય તો આપ મને ઉગારવાને વાસ્તે, શિશુપાલના હાથમાંથી મુક્ત કરાવવાને વાસ્તે અવશ્ય પધારજો. બોલતા બોલતા રુક્ષ્મણીજી યાર રડી પડ્યા છે. એ જ વખતે રથ કુંદનપુર પહોંચી ચૂક્યો છે. સુદેવજીએ રથમાંથી સ્લાંગ મારી નીચે ઉતરી ભાગવા લાગ્યા. દ્વારકાધીશ બોલે, સુદેવને ઠેકાણે તો પાડતા જાઓ. સુદેવ બોલે કે નાથ હમણાં પાછો આવું છું, અત્યારે જો તમને ઠેકાણે પાડવા રહું ને તો મહેલની અંદર રુક્ષ્મણીજી ઠેકાણે પડી જાય, માટે પહેલા હું રુક્ષ્મણીજીને સમાચાર આપું કે દ્વારકાધીશ આવી ગયા છે. દોડતા દોડતા સુદેવજી મહેલે પહોંચે. રુક્ષ્મણીજી આજે સોધાર આંસુડે રડે છે, સૂર્ય ઉગવાની તૈયારીમાં છે, નક્કી થયું છે કે દ્વારકાધીશ નહીં આવે, હાથમાં ઝેરનો કટોરો લીધો છે, મોઢે માંડવાની જે તૈયારી કરે એ જ સમયે સુદેવજીએ દ્વાર ખટખટાયું છે અને દ્વાર ખટખટનો અવાજ સાંભળતાની સાથે જ રુક્ષ્મણીજીએ ઝેરનો કટોરો બાજુથી નીચે મૂકી અને દરવાજો ખોલ્યો છે. દરવાજો જ્યાં ખોલે સામે સુદેવજી હસમુખે મોઢે ઉભેલા છે. સુદેવજીને જોતાની સાથે જ રુક્ષ્મણીજીના દિલમાં અતિ આનંદ વ્યાપ્યો. તડફડતી માછલી ઉપર કોઈ પાણી રેડે અને એને જેમ નવું જીવન મળે એમાં જે રુક્ષ્મણીજીને નવું જીવન મળ્યું છે. રુક્ષ્મણીજી હાથ જોડે, કા દાદા શું થયું? તે વખતે હર્ષના આંસુ આંખમાં લાવીને સુદેવજી બોલે, બેટા દ્વારકાધીશ આવી ગયા છે, કસાઈના હાથમાંથી મેં ગાયને બચાવી લીધી છે. બેટા થા તૈયાર, દ્વારકાધીશ કુંદનપુર પહોંચી ગયા છે. અને આ સમાચાર મળતાની સાથે જ રુક્ષ્મણીજીના દિલમાં અતિ આનંદ વહેતો, કંઠની અંદર ધારણ કરેલો હાર તોડી સુદેવજીની સામે ફેંક્યો છે. લીજીએ દાદા, આ ઇનામમાં તમારી દીકરી રુક્ષ્મણી આપને અર્પણ કરે છે. હાર હાથમાં લેતાની સાથે સુદેવજી બોલ્યા, બેટા બેટા, હાર હું નહીં લઉં, હાર તું તારી પાસે રાખ. સાંભળ દીકરી, હું હારને લોભે દ્વારકા નહોતો ગયો. મને જો હારનો જ લોભ હોત, મને જો ધનનો જ લોભ હોત ને, તો દીકરી હું દ્વારકા ન ગયો હોત. હું તારી પાસે આવ્યો ને પહેલા તારી માતા શુદ્ધમતીએ મને પોતાની પાસે બોલાવ્યો હતો અને એમ કહ્યું હતું, હે સુદેવ, તમે કોઈ પણ સંજોગે રુક્ષ્મણીજીને જો મનાવી અને માંડવા સુધી લાવશો ને, તો હું તમને 5 ગામ અર્પણ કરીશ. દીકરી બતાય, એ 5 ગામની કિંમત વધારે કે આ તારા સોનાના હારની કિંમત વધારે? દીકરી, મને જો લોભ હોત ને, તો અત્યારે હું તને કોઈ પણ સંજોગે માંડવે લઈ જવાનો પ્રયાસ કરતો હોત. દીકરી, હાર રાખ તારી પાસે, આ તારો વૃદ્ધ દાદો તને કન્યાદાનમાં એ હાર આપે છે. દીકરી સાંભળ, મારે હાર નથી જોતો, પણ તારે જો મને આપવું જ હોય ને, તો તારી પાસે હું એ માગું છું. તારા પિતા તારા ભાઈ રૂકમીને જ્યારે સમાચાર મળશે કે સુદેવ જઈ દ્વારકા અને દ્વારકાધીશને લઈ આવ્યો છે, આ સમાચાર જ્યારે મળશે ને, ત્યારે તારો બાપ ભીષ્મક અને ભાઈ રૂકમી મને એકલાને નહીં, મારા સારા પરિવારને ફાંસીને માછડે લટકાવી દેશે. અને દીકરી, અમારો સારો પરિવાર જ્યારે ફાંસીને માછડે લટકતો હોય ને, ત્યારે દીકરી, અત્યારે જેમ હું દ્વારકાધીશને લઈને અહીંયા કુંદનપુર આવ્યો છું, એમ તું દ્વારકાધીશને લઈને મારા સુધી પહોંચી જાય. આપવું હોય તો બસ તારી પાસે હું એ માગું છું. આ શબ્દ સાંભળતા તો રુક્ષ્મણીજીએ સુદેવજીના મોઢાનો હાથ ધરી દીધો. દાદા દાદા, આપ આમ ન બોલો, દાદા આપ શું કહો છો? દાદા, આપે શું કર્યું? એક મને બચાવવાને વાસ્તે તમારા સારા પરિવારનું મોત માગી લીધું. દાદા, આ તમે શું કર્યું? રુક્ષ્મણીજી રડવા લાગ્યા. સુદેવજીના મનમાં એમ થયું, બનેલી બાજી બગડી જશે. સુદેવજીએ વાત તરત પલટાવી છે, નહીં નહીં દીકરી, હું તો તને મશ્કરીમાં કહેતો હતો, બાકી મારો કોણ વાકો વાળ કરનાર છે? દીકરી, ચિંતાનો ત્યાગ કરો અને થાવ તૈયાર, હવે માંડવે આવવાને વાસ્તે દ્વારકાધીશ આવી ચૂક્યા છે. આટલું કહી સુદેવજી દ્વારકાધીશની પાસે આવે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આ બાજુ રુક્ષ્મણીજી તૈયાર થઈ માતા શુદ્ધમતીની પાસે ગયા છે. શુદ્ધમતીએ રુક્ષ્મણીજીને અતિશય આનંદિત બની અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા છે. સખીઓની સાથે રુક્ષ્મણીજી માં ભવાનીના મંદિરે દર્શન કરવા ગયા છે. પણ આ બાજુ રૂકમી અને ભીષ્મકને સમાચાર મળી ગયા છે કે દ્વારકાધીશ કુંદનપુર આવી પહોંચ્યા છે. રૂકમીએ મનમાં વિચાર કર્યો, દ્વારકાધીશ મહાન બળિયો પુરુષ છે, કદાચ રુક્ષ્મણીજીનું અપહરણ કરી જાય તો. રૂકમી ડબલ પહેરો ગોઠવાયો છે. રુક્ષ્મણીજી આ બાજુ દર્શન કરવા જાય, ડબલ પહેરાને નીચે ચાલ્યા જાય છે. માં ભવાનીની પાસે જઈ વિનંતી કરી છે કે હે માં, હું તારી દીકરી છું, તારી પાસે માગું છું, આજે મારું પાંડુ તું દ્વારકાધીશના હાથમાં અપાવજે. આટલું કહી અને વિનંતી કરી રુક્ષ્મણીજી પાછા ફરે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, રસ્તામાં ચાલ્યા આવતા રુક્ષ્મણીજી મનમાં વિચાર કરે, આ લાખોની મધ્યે દ્વારકાધીશ ક્યાં હશે? આમાં દ્વારકાધીશને કેમ ગોતવા? બુદ્ધિશાળી એવા રુક્ષ્મણીજીએ પોતાના વાળના 2 ભાગ કર્યા છે. એક ભાગ આગળ રાખ્યો છે, બીજો ભાગ પાછળ રાખ્યો છે. અને આગળ આવેલો ભાગ સરખો કરવાને બહાને રુક્ષ્મણીજીએ વાળને ફંગોળ્યા છે. ઉત્સારીએ વામ કર ઝેર લંકાન પાંગેહી, વાળ પાછા નાખવાને બહાને ઘૂંઘટો ઉલાળી નાખ્યો છે. આગળ દ્રષ્ટિ કરી ખ્યાલ આવ્યો, 100 કદમ દૂર દ્વારકાધીશ ઉભા છે. ફરી નીચું જોઈ અને રુક્ષ્મણીજી ચાલવા લાગ્યા છે. આ બાજુ શિશુપાલ, દંતવક્ર, જરાસંધ તમામ લાઈનમાં ઉભા છે. શિશુપાલ જરાસંધને કહે, જોયા આપણા પત્ની મહાન ગુણિયલ? અરે કેવા સ્વરૂપવાન, ચંદ્ર નહીં પણ લજ્જા પમાડે આવા સ્વરૂપવાન છે. આજે શિશુપાલનું મન રુક્ષ્મણીજીના સ્વરૂપની અંદર આસક્ત થયું છે. રુક્ષ્મણીજી ધીમે ધીમે કરતા આગળ વધે, કદમ ગણે 1 2 ત્રણ ચાર સો કદમ જ્યારે પૂર્ણ થયા છે, રુક્ષ્મણીએ ફરીવાર પોતાનો ઘૂંઘટો ઉલાળ્યો છે, ઘૂંઘટાને ઉછાળી નાખી અને બે હાથ લાંબા કર્યા છે અને કહ્યું છે કે હવે જાલજે દ્વારકાધીશ, અને દ્વારકાધીશને નાદ કરીને કહ્યું છે હવે જાલજો. અવાજ સાંભળતાની સાથે જ દ્વારકાધીશે સિંહની જેમ સ્લાંગ મારી છે અને સિંહ જેમ વરુને ઉપાડે જાય એવી રીતે રુક્ષ્મણીજીને ઉપાડી રથમાં બેઠા છે. દારૂકને કહ્યું દારૂક મારે બે ચાર ચાબુક વહેલી આવે દ્વારકા. આ બાજુ દ્વારકા બાજુ જેવા પરમાત્માએ અશ્વને ઉપાડ્યો છે, રથ જ્યારે આકાશ માર્ગે ઉડ્યો છે એ સમયે હજારોની સંખ્યામાં સિપાયો રુક્ષ્મણીજીની પાછળ પડ્યા છે. જરાસંધ બોલે શિશુપાલ મૂક હવે નાળિયેરનો ડોડો હેઠો અને લે હવે તલવાર, ક્યાર નોય વખાણ કરતો હતો, મારી પત્ની બહુ રૂપાળે છે બહુ રૂપાળે, થા હવે મરવા તૈયાર. શિશુપાલ દંત વક્ર જરાસંધ શાલવો આદિ મહાન યોદ્ધાઓ આજે રુક્ષ્મણીજીને પકડવાને વાસ્તે ફરીવાર પ્રાપ્ત કરવાને વાસ્તે પાછળ પડ્યા છે. રૂકમી પણ ક્રોધાયમાન બન્યો છે, પ્રતિજ્ઞા કરી છે કે મારી બહેનને હું પાછી લાવીને જંપીશ અને જો હું પાછી ન લાવી શકું તો આજ પછી ક્યારેય કુંદનપુરની અંદર પ્રવેશ નહીં કરું. રૂકમી પાછળ પડ્યો છે, હજારોની સંખ્યાની અંદર સિપાઈઓ પાછળ પડ્યા છે. એ સમયે હળધારી બળરામભાઈ આવી ગયા છે. બળરામભાઈ દ્વારકાધીશને કહે છે કે નાથ આપ રુક્ષ્મણીજીને લઈને ચાલ્યા જાઓ, હવે આની પાછળની ચિંતા નહીં કરશો, આ બધાને હું સંભાળી લઈશ. સારી એ સેનાને બળરામભાઈ સંભાળે છે. દ્વારકાધીશ દારૂકની સાથે રુક્ષ્મણીજીની સાથે આગળ ને આગળ રથને દોડાવી રહ્યા છે. એ સમયે રુક્ષ્મણીજીનો મોટો ભાઈ રૂકમી પાછળ પડ્યો છે. પરમાત્માને ગાળ્યો ભાંડે, અરે દ્વારકાધીશ, અરે કાળિયા, અરે રણછોડ ઉભો રે, આજે હું તને જીવતો ન છોડું, મારી બહેનનું તે અપહરણ કેમ કર્યું? જે વખતે રૂકમી ક્રોધિત બની જેમ ઠીક પડે એમ ગાળ્યો ભાંડવા લાગ્યો છે. દ્વારકાધીશ ક્રોધિત બન્યા છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, પરમાત્માએ ભાથામાંથી બાણ કાઢ્યો છે, ધનુષ ઉપર ચડાયો છે અને એની રસી કાન સુધી ખેંચી છે અને મારવાને જ્યારે તૈયાર થયા રુક્ષ્મણીજી હાથ જોડ્યા છે કે નહીં પતિદેવ, નહીં આજે મારા ભાઈને તમે મારશો નહીં, આજે શુભ દિવસ શુકનનો દિવસ, તે દાડે આપ એને નહીં મારો, એ નાથ મારું એટલું સાંભળી લો. પરમાત્માએ બાણ ધનુષ ઉપર ચડાવેલું છોડ્યું છે, પરંતુ એવી કળાથી છોડ્યું, રુક્ષ્મણીજીનું વચને રહ્યું છે, રૂકમીને માર્યો નથી પણ અડધી દાઢી અડધી મૂછ અડધા માથાના વાળ સાફ કરી અને બાણ આરપાર ઉતરી ગયું છે. અપમાનિત બનેલો રૂકમી અતિશય ક્રોધાયમાન બન્યો છે, પરંતુ મનમાં એમ થયું આ દ્વારકાધીશની પાછળ જતા તો મારો પ્રાણ પણ જશે, આખી પ્રતિજ્ઞાથી બદ્ધ બન્યો હતો, બહેનને લીધા સિવાય કુંદનપુર પાછો નહીં આવું, એટલે પાછો ગયો નથી, ભોજકટ નામની નગરી વસાવે છે અને ત્યાં રહ્યો છે. આ બાજુ દ્વારકાધીશ રથની સાથે રુક્ષ્મણીજીની સાથે દારૂકની સાથે માધવપુરની અંદર પધાર્યા છે. માધવપુરની અંદર આજે રુક્ષ્મણી અને કૃષ્ણલાલાના લગ્ન લેવાઈ રહ્યા છે, દ્વારકાધીશના લગ્ન લેવાઈ રહ્યા છે. ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, આજે પરમાત્મા જ્યારે પરણતા હોય, એમના જ્યારે લગ્ન થતા હોય ત્યારે લોકોના દિલની અંદર કેટલો આનંદ હોય કોઈની કલ્પનામાં વાત ના આવે. આજે નારાયણનું લગ્ન થઈ રહ્યું છે, જેને કારણે દેવતાઓના દિલની અંદર આનંદ વ્યાપ્યો છે. 33 કરોડ દેવતાઓ આકાશ માર્ગે આવીને જયનાદો કરી રહ્યા છે, જેણે ઘર બહાર છોડ્યા છે એવા 88,000 ઋષિઓએ પણ પરમાત્માને પરણાવવાને વાસ્તે માધવપુરની અંદર આવ્યા છે. પરમાત્માનું લગ્ન થઈ રહ્યું છે, જેને કારણે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત હું તને શું કહું, બ્રહ્મા સત્યલોકની અંદરથી બ્રહ્મા અને બ્રહ્માણી પધાર્યા છે, કૈલાસ પહાડ ઉપરથી કૈલાસપતિ પધાર્યા છે, સાથે ભવાની છે અને સ્વર્ગની અંદરથી ઇન્દ્ર ઇન્દ્રાણી પધાર્યા છે. અતિ ધામધૂમીથી માધવપુરની અંદર લગ્ન લેવાઈ રહ્યું છે. માધવપુરની અંદર લગ્ન લેવાતું હોય હજારોની સંખ્યામાં નર નારીઓ એકત્ર થયા છે, તમામના દિલની અંદર આનંદ વ્યાપ્યો છે, પરમાત્માને પ્રણાવવાને વાસ્તે સૌ કોઈ તૈયાર થયા છે. ગોકુળની અંદરથી નંદ યશોદા પધાર્યા છે, દ્વારકામાંથી વસુદેવ દેવકી પધાર્યા છે, હજારોની સંખ્યામાં સ્વજનો યદુવંશીઓ પધાર્યા છે, સુંદર મંડપ નખાયો છે અને મંડપની અંદર હજારો ઋષિ મહર્ષિઓની પત્નીઓ, હજારો ગાંધર્વો, હજારોની સંખ્યામાં દ્વારકાની નારીઓ પ્રેમથી પરમાત્માના મંગળમય લગ્નના ગીત ગાઈ રહી છે. માધવ પુર નો માંડવ આવે જાદવ કુળની જાન પરણે તે રાણી
વાંચિત શ્રી ભગવાન જાનયા થયા વળી માંડવિયા પણ સો વિધિ સહિત વિવાર ચો કસર ન રાખી કો સ્તંભ મંડ પર ચો મધ્ય ચોરી બાંધી સા મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કિરતા તે મુગટ જડાવનો કાને કુંડળ મકરાયકા પાયે બાજુ બંધ બે રખા કોટી કૌસ્તુભ મણીનો હા વદન સુહામણો જાણે ઉગ્યો પૂનમનો ચાંદ મુક્તાનંદ કહે મોહન વરન જોઈ થયો રે આનંદ
મહારાજ પે પરીક્ષિત તારા પૂછવાથી મેં તને રુક્ષ્મણી વિવાહની કથા જેમ મારા પિતા વ્યાસ મુનિના મુખથી સાંભળી હતી એમ સંભળાવી છે અહીંયા હું આજની કથાને પૂર્ણ કરું છું.